એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા સમયગાળાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે આધુનિક વિશ્વનો પાયો નાખ્યો, 18મી સદીનું બ્રિટન.
હા, અને આપણી આ વાતચીતનો આધાર છે પ્રસિદ્ધ ઇતિહાસકાર પોલ લેંગફોર્ડના બે ખૂબ જ મહત્વના પુસ્તકો. એક એમનો વિસ્તૃત અભ્યાસ છે 18th century બ્રિટન, અને બીજું એનું જ ટૂંકું સચોટ સંસ્કરણ 18th century બ્રિટન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. લેંગફોર્ડ ખરેખર આપણને એ સદીની જે ગૂંચવણો છે એની જટિલતાઓ અને એના દૂરગામી પરિણામો સમજવામાં બહુ મદદ કરે છે.
પણ કોઈને કદાચ સવાલ થાય કે ભાઈ, આજથી 300 વર્ષ પહેલાંના બ્રિટનના ઇતિહાસમાં એમાં આપણને શું રસ હોઈ શકે? પણ જો, વાત એમ છે કે આ એ સમય હતો જ્યારે એક નાનકડો ટાપુ દેશ, જે પહેલાં તો ગૃહયુદ્ધ અને ઘણી અસ્થિરતામાંથી પસાર થયો હતો, એ ફક્ત 100 જ વર્ષમાં દુનિયાની સૌથી મોટી વ્યાપારી, નૌકા અને સામ્રાજ્યવાદી તાકાત બની ગયો. આ જબરદસ્ત પરિવર્તનની જે આખી ગાથા છે ને, એમાં આજે પણ મતલબ કે રાષ્ટ્રોના ઉદય અને પડતીને સમજવા માટેના ઘણા પાઠ છુપાયેલા છે.
બરાબર. અને આ ગાથાના માર્ગદર્શક પોલ લેંગફોર્ડ, જેમનો સમયગાળો 1945 થી 2015નો રહ્યો, એ ખરેખર એક અનોખા ઇતિહાસકાર હતા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આધુનિક ઇતિહાસના પ્રોફેસર હતા અને લિંકન કોલેજના રેક્ટર પણ રહી ચૂક્યા હતા. એમ કહી શકાય કે 18મી સદીના બ્રિટન પર તેમનું સંશોધન ખૂબ જ ઊંડું અને પ્રભાવશાળી ગણાય છે.
એમની ખાસ વાત શું હતી?
મને લાગે છે કે એમની ખાસ વાત એ હતી કે તેઓ ખાલી રાજા, મહારાજાઓ કે યુદ્ધોની તવારીખ નથી લખતા, એવું નથી. લેંગફોર્ડ તો ખરેખર એ સમયના સમાજના જે તાણાવાણા હોય ને, લોકોની રહેણી કરણી, એમના વિચારો, એમની સંસ્કૃતિ, એ બધું સમજવાનો પ્રયાસ કરે છે.
એ બહુ મહત્વનું છે. જેમ કે એમણે પોલાઇટનેસ, એટલે કે પેલી સમાજમાં વધતી જતી શિષ્ટતા અને રીતભાત, અને કમર્શિયલ સોસાયટી એટલે કે વ્યાપાર વાણિજ્ય પર આધારિત સમાજનો જે વિકાસ થયો, આ બધા મુદ્દાઓ પર જે કામ કર્યું છે તે ખરેખર એક નવો જ દૃષ્ટિકોણ આપે છે.
બિલકુલ. અને એવું પણ નથી કે તેઓ ફક્ત ઉચ્ચ વર્ગના નજરિયાથી જ ઇતિહાસ જોવે. ના, એવું નથી. એ તો વ્યાપારીઓ, કારીગરો, સ્ત્રીઓ અને છેક સામાન્ય નાગરિકોના જે અનુભવો છે, એમને પણ ઇતિહાસની આખી કહાણીમાં વણીને છે. અને એમની લખવાની શૈલી પણ એવી છે, ખબર છે, કે ગહન વિશ્લેષણ હોય પણ સામાન્ય વાચકને પણ જકડી રાખે, જટિલ બાબતોને પણ એકદમ સ્પષ્ટતાથી રજૂ કરે છે.
તો ચાલો લેંગફોર્ડના મુખ્ય વિચારો અને તારણોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. એમના પુસ્તકોનો જે કેન્દ્રીય વિચાર છે એ શું છે?
લેંગફોર્ડ મૂળભૂત રીતે કહે છે કે 18મી સદી જે હતી એ બ્રિટન માટે એક અભૂતપૂર્વ અને કહી શકાય કે નિર્ણાયક પરિવર્તનનો સમય હતો. આ એક જ સદીએ બ્રિટનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ચહેરાને હંમેશા માટે બદલી નાખ્યો. એમના એક પુસ્તકમાં તો તેઓ આને એક સિવિલાઇઝિંગ પ્રોસેસ, એટલે કે સભ્યતાની પ્રક્રિયા તરીકે પણ વર્ણવે છે, જેણે બ્રિટનને એક આધુનિક રાષ્ટ્ર રાજ્ય બનાવ્યો.
પણ તેઓ એમ પણ કહે છે ને કે આ કોઈ સરળ, એકદમ સુખરૂપ પ્રક્રિયા નહોતી, ખરું ને? ઘણીવાર આ યુગને શાંત ઓગસ્ટન યુગ એવું કહી દેવાય છે, પણ લેંગફોર્ડ તો એ ધારણાને પડકારે છે.
ચોક્કસપણે. લેંગફોર્ડ ભારપૂર્વક કહે છે કે આ યોગ અત્યંત ગતિશીલ હતો, ઉર્જાવાન હતો, પણ સાથે સાથે એટલો જ અશાંતિ અને ઊંડા વિરોધાભાસોથી ભરેલો પણ હતો. અને અહીંયા જ એમની સૌથી મહત્વની દલીલ આવે છે કે બ્રિટનનો આજે ઉદય થયો એ કોઈ એક જ પરિબળને કારણે નહોતો થયો.
ના,
પણ તે વાણિજ્ય, એટલે વ્યાપાર, યુદ્ધ અને રાજ્ય નિર્માણ, સ્ટેટ બિલ્ડિંગ, આ ત્રણેય વચ્ચેના ગાઢ અને પરસ્પર એકબીજાને પોષતા સંબંધનું પરિણામ હતું. તેમણે બ્રિટનને એક ખાસ નામ આપ્યું, ફિસ્કલ મિલિટરી સ્ટેટ, એટલે કે રાજકોષીય લશ્કરી રાજ્ય.
ફિસ્કલ મિલિટરી સ્ટેટ, એ જરા સમજાવશો, એનો અર્થ શું?
હા, એટલે આનો અર્થ એમ થાય કે એક એવું રાજ્ય જે યુદ્ધ લડવા માટે મોટા પાયે માણાકીય સંસાધનો, જેમ કે કરવેરા, રાષ્ટ્રીય દેવું, એ ઊભા કરવામાં અને પછી એનું કુશળતાપૂર્વક સંચાલન કરવામાં અસાધારણ રીતે સક્ષમ હોય. લેંગફોર્ડ કહે છે કે બ્રિટન આ મામલે એના જે હરીફો હતા, યુરોપના બીજા દેશો, એમના કરતાં ઘણું આગળ નીકળી ગયું હતું અને આજ તેની વૈશ્વિક શક્તિનો મુખ્ય આધાર બન્યો.
એટલે પૈસા અને લશ્કરી તાકાત.
હા, યુદ્ધ લડવા પૈસા જોઈએ અને પૈસા કમાવા માટે વેપાર અને સામ્રાજ્ય વિસ્તાર જરૂરી હતો, આખું એક ચક્ર બની ગયું હતું એમ સમજો.
રસપ્રદ, ખરેખર રસપ્રદ. તો ચાલો આ મોટા પરિવર્તનના જે અલગ અલગ પાસાઓ છે એમને થોડા વધુ નજીકથી જોઈએ. શરૂઆત કરીએ રાજકીય ક્ષેત્રથી. ત્યાં શું બદલાવ આવી રહ્યા હતા?
જુઓ, 1688માં પેલી ગૌરવપૂર્ણ ક્રાંતિ થઈ, એ પછી બ્રિટનમાં રાજકીય ચિત્ર બદલાયું. રાજાની જે સત્તાઓ હતી એના પર કાયદાકીય અંકુશ આવ્યો અને સંસદ વધુ ને વધુ શક્તિશાળી બનતી ગઈ. આ જ સમયગાળામાં વિગ્સ અને ટોરીઝ જેવા રાજકીય પક્ષો ઉભરી આવ્યા. હવે એમના શાસન, ધર્મ અને વિદેશ નીતિ અંગે જુદા જુદા મંતવ્યો હતા.
હા, પક્ષો બન્યા.
હા, અને સર રોબર્ટ વોલપોલ જેવા નેતાઓ, જે ઘણા લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા, એમણે સંસદીય સંચાલન અને પેટ્રોનેજ, એટલે કે પેલી વગ અને લાગવગની સિસ્ટમ દ્વારા રાજકીય સ્થિરતા લાવવાનો પ્રયત્ન કર્યો. જો કે એ પણ સાચું છે કે આ સ્થિરતા પાછળ ભ્રષ્ટાચાર અને વગનો પણ મોટો હાથ હતો.
એટલે કે એક નવી રાજકીય વ્યવસ્થા ઘડાઈ રહી હતી, પણ તે કંઈ સંપૂર્ણપણે આદર્શ નહોતી એમ. અને આ રાજકીય સ્થિરતાની સાથે સાથે તમે કહ્યું એમ આર્થિક ક્ષેત્રે પણ ભારે ગતિવિધિ ચાલી રહી હતી ને?
અરે, ખરેખર આ સદીએ તો ઔદ્યોગિક ક્રાંતિનો એટલો મજબૂત પાયો નાખ્યો. આંતરરાષ્ટ્રીય વેપાર અને ખાસ કરીને પેલો એટલાન્ટિક પારનો વેપાર, એ તો ખૂબ ફૂલ્યો ફાલ્યો. આમાં ગુલામોનો વેપાર અને વસાહતો, જેમ કે અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાંથી આવતી ખાંડ, તમાકુ, કપાસ જેવી ચીજવસ્તુઓનો બહુ મોટો ફાળો હતો. આ વેપારે બ્રિટનમાં એમ કહો ને કે અપાર સંપત્તિ ઠાલવી.
અને આટલી બધી સંપત્તિ આવે તો પછી એના સંચાલન માટે નવી વ્યવસ્થાઓ પણ ઊભી થઈ જશે ને?
ચોક્કસપણે. બેંક ઓફ ઇંગ્લેન્ડ જેવી આધુનિક નાણાકીય સંસ્થાઓ સ્થપાઈ, અને સૌથી ક્રાંતિકારી વિચાર હતો નેશનલ ડેટ, એટલે કે રાષ્ટ્રીય દેવાનો. સરકારે યુદ્ધ જેવા મોટા ખર્ચાઓ માટે લાંબા ગાળાનું દેવું લેવાનું શરૂ કર્યું, જેનાથી તેને સતત ભંડોળ મળતું રહ્યું. આ એક એવી નાણાકીય નવીનતા હતી જેણે બ્રિટનને તેના હરીફો પર જબરદસ્ત સરસાઈ અપાવી દીધી.
અચ્છા.
અને સાથે સાથે જોસાયા વેજવુડ જેવા ઉદ્યોગ સાહસિકોએ ઉત્પાદન અને માર્કેટિંગમાં નવા નવા પ્રયોગો કર્યા, જેમ કે ફેક્ટરી સિસ્ટમ શરૂ કરી, શોરૂમ બનાવ્યા. આ બધાના પરિણામે એક નવી કન્ઝ્યુમર કલ્ચર, એટલે કે ઉપભોક્તા સંસ્કૃતિનો જન્મ થયો. લોકો પહેલા કરતા વધુ વસ્તુઓ ખરીદવા અને વાપરવા લાગ્યા.
એટલે આર્થિક વિકાસની સાથે સાથે સમાજમાં પણ ઘણા પરિવર્તન આવ્યા હશે. લેંગફોર્ડ સામાજિક માળખા વિશે શું કહે છે? શું ત્યાં પણ પેલું વિરોધાભાસી ચિત્ર જોવા મળે છે?
હા હા, ખૂબ જ વિરોધાભાસી. જુઓ, સમાજ હજુ પણ વર્ગોમાં તો વહેંચાયેલો જ હતો. ટોચ પર જમીનદાર કુલીન વર્ગ, પછી વચ્ચે વિકસતો જતો મધ્યમ વર્ગ, જેમાં વેપારીઓ, વકીલો, ડોક્ટરો વગેરે આવે, અને છેક નીચે વિશાળ ગરીબ ખેડૂતો અને મજૂરોનો વર્ગ.
પરંતુ
પરંતુ શું?
પરંતુ વ્યાપાર અને ઉદ્યોગના વિકાસથી સોશિયલ મોબિલિટી, એટલે કે સામાજિક ગતિશીલતાની તકો વધી. મતલબ કે કોઈ સામાન્ય માણસ પણ પોતાની મહેનત અને કુશળતાથી ધનવાન બની શકતો હતો અને સમાજમાં ઉપર આવી શકતો હતો. પહેલાં આવું ઓછું શક્ય હતું. હો, એટલે એક તરફ આ ગતિશીલતા અને મધ્યમ વર્ગનો ઉદય જોવા મળે છે,
અને બીજી તરફ પેલો કુલીન વર્ગની જે ભવ્ય જીવનશૈલી હતી અને ગરીબોની જે કઠિન પરિસ્થિતિ હતી, એની વચ્ચેનો તફાવત ખૂબ મોટો હતો. શહેરો તો ઝડપથી વિકસી રહ્યા હતા, પણ સાથે સાથે ગંદકી, ગીચતા અને ગુનાખોરી જેવી સમસ્યાઓ પણ એટલી જ વધી રહી હતી. લેંગફર્ડ પેલી પોલાઇટનેસની વાત કરે છે, શિષ્ટતા, સુઘડતા, સંસ્કારી વર્તનનો ઉદય. કોફી હાઉસ, ક્લબ, થિયેટર જેવી નવી સામાજિક જગ્યાઓએ આ નવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. પરંતુ
પાછું આવ્યું પરંતુ. શું હતું બીજું?
પરંતુ આ જ સમાજમાં ભયાનક હિંસા પણ એટલી જ વ્યાપેલી હતી. બ્લડી કોડ તરીકે ઓળખાતા કાયદા હતા, જે હેઠળ નાની સરખી ચોરી માટે પણ ફાંસી જેવી ક્રૂર સજાઓ અપાતી હતી, અને આ ફાંસી પાછી જાહેરમાં એક તમાશાની જેમ અપાતી.
જાહેરમાં ફાંસી?
હા, અને ગુલામ વેપાર તો ચરમસીમા પર હતો જ. એટલે લેંગફર્ડ એ વિરોધાભાસને જ ઉજાગર કરે છે કે સમાજ એક જ સમયે વધુ સભ્ય, વધુ પોલાઇટ બની રહ્યો હતો અને સાથે સાથે વધુ ક્રૂર પણ બની રહ્યો હતો.
ખરેખર ખરેખર વિચારવા જેવું છે. સભ્યતા અને ક્રૂરતાનું આવું સહ અસ્તિત્વ, અને આ બધાની વચ્ચે તમે કહ્યું એમ બ્રિટનની એક અલગ ઓળખ પણ ઘડાઈ રહી હતી, ખરું ને? એમાં સામ્રાજ્ય અને યુદ્ધનો શું ફાળો હતો?
ખૂબ જ મહત્વનો ફાળો. 18મી સદીમાં એક બ્રિટિશ ઓળખ વધુ મજબૂત બની. આના કારણોમાં જોઈએ તો 1707માં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડનું રાજકીય જોડાણ થયું. મોટાભાગના લોકોનો પ્રોટેસ્ટન્ટ ધર્મ હતો અને ખાસ કરીને કેથોલિક ફ્રાન્સ સાથેની જે સતત દુશ્મનાવટ અને યુદ્ધો ચાલતા હતા એ મુખ્ય હતા. પેલું બીજાના વિરોધમાં પોતાની ઓળખ ઘડવીને એ અહીં સ્પષ્ટ દેખાય છે. અને આ જ સમયગાળામાં બ્રિટિશ સામ્રાજ્યનો જબરદસ્ત વિસ્તાર થયો. ઉત્તર અમેરિકા, ભારત, કેરિબિયન ટાપુઓ, બધે જ.
અને અહીં પેલું ફિસ્કલ મિલિટરી સ્ટેટવાળો મુદ્દો ફરીથી આવે છે ને?
બરાબર પકડ્યો. લેંગફોર્ડ એકદમ સ્પષ્ટ કહે છે કે બ્રિટનનું સામ્રાજ્ય એની લશ્કરી અને નાણાકીય તાકાત વગર શક્ય જ નહોતું. યુદ્ધ, સામ્રાજ્ય અને વેપાર આ ત્રણેય એકબીજાને મજબૂત કરતા હતા. યુદ્ધ લડવા માટે કરવેરા વધારવામાં આવ્યા અને પેલું રાષ્ટ્રીય દેવું ઊભું કરાયું. યુદ્ધમાં જીત મળી એટલે નવા પ્રદેશો અને વેપારી માર્ગો મળ્યા, જેનાથી વેપાર વધ્યો અને વધુ સંપત્તિ આવી.
અને એ સંપત્તિ ફરી પાછી લશ્કરી તાકાત વધારવામાં વપરાય. આખું ચક્કર સમજાયું?
બરાબર. લેંગફોર્ડનો એક મુખ્ય વિચાર એ પણ છે કે સામ્રાજ્યનો વિસ્તાર અને બ્રિટનની અંદર જે સામાજિક આર્થિક પરિવર્તનો થઈ રહ્યા હતા એ કંઈ અલગ નહોતા. એ બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. વૈશ્વિક સફળતા અને ઘરેલું બદલાવ એ બંને સાથે સાથે ચાલ્યા.
રાજકારણ, અર્થતંત્ર, સમાજ, ઓળખ, યુદ્ધ, આ બધા મોટા ફેરફારો તો થયા, પણ એની સાથે લોકોની માન્યતાઓ, એમના વિચારો, એમની સંસ્કૃતિ, એમાં કેવા બદલાવ આવ્યા? કારણ કે આ યુગને એજ ઓફ રીઝન એટલે કે તર્કનો યુગ પણ કહેવાતો હતો ને?
હા, બૌદ્ધિક ક્ષેત્રે પણ આ યુગ ખૂબ જ મહત્વનો હતો. જ્હોન લોક, જેમણે રાજકીય તત્વજ્ઞાન આપ્યું, અને આઇઝાક ન્યૂટન, જેમણે વિજ્ઞાનના નિયમો આપ્યા, એવા દિગ્ગજોના વિચારોનો સમાજ પર બહુ ઊંડો પ્રભાવ પડ્યો. તર્ક, અનુભવ અને વૈજ્ઞાનિક પદ્ધતિનું મહત્વ વધ્યું. એડમ સ્મિથ, અર્થશાસ્ત્રના પિતા, ડેવિડ હ્યુમ, તત્વચિંતક, અને એડવર્ડ ગિબન, ઇતિહાસકાર, જેવા મહાન વિચારકો આજ યુગની દેન છે. પરંતુ લેંગફોર્ડ એ પણ નોંધે છે કે આ માત્ર તર્કનો જ યુગ નહોતો.
ઓહ, એટલે કે ધર્મનું મહત્વ ઘટ્યું નહોતું એમ?
બિલકુલ નહીં. ઉલટાનું, જ્હોન વેસ્લી જેવા નેતાઓના નેતૃત્વ હેઠળ મેથોડિઝમ જેવા નવા શક્તિશાળી ધાર્મિક આંદોલનો પણ ઉભરી આવ્યા. આ આંદોલનોએ જે સ્થાપિત ચર્ચ હતું એનાથી વિમુખ થયેલા સામાન્ય લોકો, ખાસ કરીને કામદાર વર્ગમાં, ભાવનાત્મક અને વ્યક્તિગત ધાર્મિકતાનો જોરદાર પ્રચાર કર્યો. એટલે જુઓ, એક તરફ તર્ક અને વિજ્ઞાન હતા તો બીજી તરફ ઊંડી ધાર્મિક ભાવનાઓ પણ એટલી જ પ્રબળ હતી.
રસપ્રદ સંયોજન. અને આ બધા વિચારોના આદાનપ્રદાન માટે નવા માધ્યમો પણ વિકસ્યા હશે ને ત્યારે?
ચોક્કસ. અખબારો, સામયિકો, પુસ્તકો અને ખાસ કરીને નવલકથા, આ સાહિત્ય સ્વરૂપનો બહુ ઝડપથી વિકાસ થયો. આનાથી એક પબ્લિક સ્ફિયર બન્યું, એટલે કે જાહેર વિચાર વિમર્શ માટેનું એક ક્ષેત્ર બન્યું જ્યાં લોકો રાજકારણ, સમાજ અને સંસ્કૃતિ વિશે મુક્તપણે ચર્ચા કરી શકતા હતા અને પોતાનો અભિપ્રાય ઘડી શકતા હતા. લેંગફોર્ડ એ પણ બતાવે છે કે પેલી વાણિજ્યકી ક્રાંતિએ માત્ર અર્થતંત્ર જ નહોતું બદલ્યું, પણ લોકોના વિચારો પણ બદલી નાખ્યા હતા. જેમ કે માનવ સ્વભાવ વિશેના વિચારો, સમાજ વિશેના વિચારો, વ્યક્તિગત સફળતાની શક્યતાઓ વિશેના વિચારો. પૈસા કમાવવા અને સંપત્તિ ભેગી કરવી એ વધુને વધુ સન્માનજનક ગણાવા લાગ્યું હતું.
ખૂબ સરસ. આટલી બધી વિગતવાર ચર્ચા પછી જો આપણે લેંગફોર્ડના આખા વિશ્લેષણના જે મુખ્ય સંદેશાઓ છે એ તારવવા હોય તો કયા મુદ્દાઓ સૌથી મહત્વના ગણાય?
નફાની વૃત્તિએ સમાજના દરેક પાસાને રાજકારણથી લઈને સંસ્કૃતિ અને છેક વ્યક્તિગત સંબંધો સુધી પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. આજના જે વૈશ્વિકરણ અને ઉપભોક્તાવાદ છે એના મૂળ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
બીજો મુદ્દો કદાચ એ વિરોધાભાસનો છે જેની આપણે વારંવાર વાત કરી, એટલે કે એક તરફ સામાજિક ગતિશીલતા વધી, વ્યક્તિગત પ્રતિભાનું મહત્વ વધ્યું, પણ બીજી તરફ અમીર ગરીબ વચ્ચેની ખાઈ પણ એટલી જ વધી. આ તણાવ કે ભાઈ વિકાસની સાથે વધતી અસમાનતા એ આજે પણ આપણા સમાજ સહિત દુનિયાભરમાં એક મોટો પડકાર છે, નહીં?
બરાબર. ત્રીજો મહત્વનો સંદેશ છે રાષ્ટ્રીય ઓળખનું નિર્માણ. પેલી બ્રિટિશનેસ કેવી રીતે રાજકીય જોડાણ, ધર્મ અને બીજા ખાસ કરીને કેથલિક ફ્રાન્સના વિરોધ દ્વારા એકદમ સભાનપણે ઘડવામાં આવી. આ આખી પ્રક્રિયા આપણને સમજવામાં મદદ કરે છે કે રાષ્ટ્રવાદ કેવી રીતે કામ કરે છે અને આજે પણ ઓળખની રાજનીતિ કેટલી પ્રબળ છે.
અને ચોથો પિલો ફિસ્કલ મિલિટરી સ્ટેટનો વિચાર, એટલે કે યુદ્ધ, નાણાં અને સામ્રાજ્યનું અતૂટ ગઠબંધન. આ ખ્યાલ સમજાવે છે કે કેવી રીતે રાજ્યની લશ્કરી અને આર્થિક ક્ષમતાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને વૈશ્વિક શક્તિ સંતુલનને આકાર આપે છે. આજના સમયમાં પણ આ ઘણું પ્રસ્તુત છે.
અને છેલ્લે પાંચમો મુદ્દો, પેલો શિષ્ટતા અને ક્રૂરતાનો સહ અસ્તિત્વનો વિરોધાભાસ. એ આપણને પ્રગતિના ખ્યાલ પર જ સવાલ ઉઠાવવા પ્રેરે છે. શું પ્રગતિ હંમેશા સારી જ હોય છે? શું એ હંમેશા સકારાત્મક જ હોય? અને એની કિંમત કોણ ચૂકવે છે? આ બધા નૈતિક પ્રશ્નો લેંગફોર્ડના વિશ્લેષણમાંથી કુદરતી રીતે ઉભા થાય છે.
હવે આ બધી ઐતિહાસિક વાતો થઈ, પણ આ વિશ્લેષણ આજના સમયમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું આમાંથી આપણે કંઈક નક્કર શીખી શકીએ?
ચોક્કસ શીખી શકીએ. પહેલું તો તે આપણને આધુનિક આર્થિક પરિવર્તનો, જેમ કે વૈશ્વિકરણ છે, મુક્ત બજાર છે, અને તેના જે સામાજિક પરિણામો છે, જેમ કે અસમાનતા, પર્યાવરણીય ચિંતાઓ, એ બધાને સમજવા માટે એક ઐતિહાસિક સંદર્ભ પૂરો પાડે છે. બીજું, તે રાજકીય સ્થિરતા અને પરિવર્તન વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત દર્શાવે છે. લેંગફોર્ડ બતાવે છે કે બ્રિટનની રાજકીય વ્યવસ્થામાં સ્થિરતા અને પરિવર્તનશીલતાનું એક અનોખું મિશ્રણ હતું, જેના કારણે તે મોટી હિંસક ક્રાંતિ વગર બદલાવ લાવી શક્યું. આજના નેતાઓ અને નાગરિકો માટે આમાં ઘણું શીખવા જેવું છે.
અને પેલું જાહેર અભિપ્રાય અને મીડિયાની ભૂમિકા વિશે શું કહી શકાય? એ પણ મહત્વનું લાગે છે.
હા, એ પણ બહુ મહત્વનું છે. 18મી સદીમાં અખબારો અને પત્રિકાઓએ જાહેર અભિપ્રાય ઘડવામાં જે ભૂમિકા ભજવી તેની સરખામણી કદાચ આજના સોશિયલ મીડિયા યુગ સાથે કરી શકાય. માહિતીનો પ્રસાર કેવી રીતે થાય છે અને તેના પર થતી ચર્ચા સમાજને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજવા માટે આ ઇતિહાસ ખરેખર ઉપયોગી છે. અને જેમ આપણે ચર્ચા કરી, રાષ્ટ્રીય ઓળખ કેવી રીતે બને છે અને તેની રાજનીતિ શું હોય છે તે સમજવામાં પણ મદદ મળે છે.
અને મને લાગે છે કે સૌથી અગત્યનું, તે આપણને આર્થિક વિકાસ સાથે જોડાયેલા નૈતિક પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે. જેમ કે એ સમયની જે સમૃદ્ધિ હતી, એ ગુલામી અને વસાહતી શોષણ પર કેટલી હદે નિર્ભર હતી. આ આપણને પૂછવા પ્રેરે છે કે શું આજની આર્થિક પ્રગતિ પણ કોઈ આવી છુપાયેલી કિંમત પર આધારિત છે કે કેમ.
બરાબર કહ્યું. આ ઇતિહાસ ખરેખર આપણને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે, ભૂતકાળમાંથી શીખીને વર્તમાનને સુધારવાની તક આપે છે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે તે એ છે કે 18મી સદીના બ્રિટનનું જે પરિવર્તન હતું એ કોઈ એક કારણનું પરિણામ નહોતું, પણ એ રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને લશ્કરી પરિબળોના અત્યંત જટિલ અને ગતિશીલ મિશ્રણનું પરિણામ હતું. આધુનિક વિશ્વના ઘણા સારા નરસા પાસાઓના મૂળ આ સદીમાં રહેલા છે એવું લાગે છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલો વિરોધાભાસનો જ રહ્યો. શિષ્ટતા અને તર્કના વિકાસની સાથે ચાલતી ક્રૂરતા અને અમાનવીયતા. લેંગફોર્ડ આપણને સમજવા મજબૂર કરે છે કે પ્રગતિ કોઈ સીધી લીટીમાં ચાલતી સરળ પ્રક્રિયા નથી, પણ તે જટિલ છે, વિરોધાભાસી છે અને ઘણીવાર નૈતિક રીતે સંદિગ્ધ પણ હોઈ શકે છે. તે પ્રગતિ શબ્દના આપણા સહજ સ્વીકાર પર જ એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જે કદાચ તેઓ પોતાની સાથે લઈ જઈ શકે. 18મી સદીના બ્રિટને જે પેલું રાજકોષીય લશ્કરી રાજ્યનું મોડેલ વિકસાવ્યું, જે યુદ્ધ, વ્યાપાર અને નાણાકીય તાકાતના જોરે ચાલતું હતું, શું તેના પડઘા આજના શક્તિશાળી રાષ્ટ્રોની વૈશ્વિક નીતિઓ તેમના જંગી સંરક્ષણ ખર્ચ અને આર્થિક હિતોના રક્ષણ માટે લશ્કરી શક્તિના ઉપયોગમાં હજુ પણ સંભળાય છે? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.